सज्जता नो संग लावे खेती मा रंग कार्यक्रम नंबर 107 प्रसारण तारीख 12 फेब्रुआरी 2009। श्रोता मित्रों हवे आप प्रायोजित कार्यक्रम सज्जता नो संग लावे खेती मा रंग सांभळशो जेना प्रायोजक छे डीएससी अने सज्जता संघ अमदावाद। ડીએસસી અને સજ્જતા સંઘના સસવારે ખેતીમાં રંગ લાવવા રેડિયો પરતા ગોઠવાઈ ગયેલા ખેડૂત ભાઈ બહેનોને આપણા મોંઘેરા મહેમાન સાથે નમસ્કાર.
મારા નમસ્તે કેજો માબો.
લે
કેવું પડે આજ તો હાચો ને હાચ મોઘેરા મહેમાન પધારા છે ને કઈ. નમસ્તે ગુરુજી.
અરે નમસ્તે મોહનભાઈ, આવો આવો. તમને તમામ ખેડૂત મિત્રોને પણ નમસ્તે.
કશું ડાક્ટર સાહેબ, આ વર્ષે ને શિયાળાના એક પાકમાં ખાસ બરકત આવી એવું લાગતું નથી.
મોહનભાઈ, એમાં જેટલું હવામાન જવાબદાર છે એટલા જ આપણે ખેડૂતો પણ જવાબદાર છીએ.
હશું હશું, આપણે જવાબદાર તો હશું જો, પણ હવામાન નું તો એક લખણ સારું નથી. ખદલો મને, હું તમને હમણાં જ આ મા મહિનાની અંજવાળી હાતમ ને બારસ નો દાખલો દઉં. શિયાળો તો ક્યાંય ખોવાઈ ગયો અને માંડ્યો દખણા દો પવન બાબા. અને ઓલા દુહામ કીધું છે ને એમ સાંભળજો સાહેબ.
બોલો.
હાતમ મહાશુદ્ધ બારસે દખણા દો વાવાય એ હતા વિશુદ્ધી હાડના ઇતહાવ કોરા જાય.
બિલકુલ બરાબર કીધું મોહનભાઈ. કોઈકે ભૂતકાળમાં અનુભવના આધારે એવી આગાહી કરી હશે, પણ આપણને જો એટલી વહેલી ખબર પડી જાય તો વધારે સાવચેત તો થઈ જવું જોઈએ ને.
હા, પણ એમાં તો 70 જાતના સવાલ થતા હોય, એ હંધાઈ ઉકેલ્યા પછી કઈક નવું કરવાનું હશે ને.
એટલા માટે તો આજે ડોક્ટર પરાશરાજીને અહીં રૂબરૂ બોલાવ્યા છે. અને કેટલાય મિત્રોએ ડીએસસી માં ફોન કરીને કે પત્ર લખીને પૂછેલા પ્રશ્નો પણ પરેશભાઈ પાસેથી હું લેતી જ આવી છું.
તો એમ કરો, પહેલા તમે પૂછો અને પછી મારો વારો.
સારું, આ પ્રશ્ન છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ગામ સામડીના પ્રહલાદભાઈ વાઘણિયાનો. એમણે પૂછ્યું છે કે ઘઉંમાં ઉધઈનો ઉપદ્રવ વધ્યો છે તો તેના નિયંત્રણ માટે શું કરવું.
બરાબર, એકદમ સમયસર પ્રશ્ન પૂછ્યો છે બેન. જેમ ઘઉંમાં ડુંડી પાકવાની તૈયારી થાય અને ઘઉંને પાણી છોડી દેવાની અવસ્થા આવે, એ અવસ્થાએ ખાસ કરીને ઉધઈની તકલીફ ચાલુ થતી હોય તો આનો સમય આવી રહ્યો છે. ઘણી જગ્યાએ ઘઉં વઢાવવા પણ માંડ્યા છે. તો પાણી છોડી દેવાથી ઉધઈ ઉપર આવતી હોય છે અને નુકસાન વધી જાય છે.
બરાબર છે.
તો આના માટે બે ઉપાય છે કે પાણી તો છોડી દીધું એટલે પાણી સાથે કોઈ દવા આપી શકવાના નથી, તો લગભગ 20 કિલો રેતી લઈને એની સાથે એન્ડોસલ્ફાન અથવા ઇમિડાક્લોરફ્રિડ દવાને મિશ્ર કરીને, એટલે કે જો એન્ડોસલ્ફાન લેવું તો એકરે 500 ml 500 ml દવા અને 20 કિલો રેતી સાથે મિશ્ર કરીને એને આખા ખેતરમાં છંટકાવ કરી દે. બંનેમાંથી એક લેવાની છે,
બંનેમાંથી કોઈ એક દવા.
ઇમિડાક્લોર લેવી હોય તો 150 ml લેવાની છે અને આનો છંટકાવ કરી દેવાનો છે. અને આ સિવાય અત્યારે નવા ખેડૂતો ઘણી જગ્યાએ ફિફ્રોનિલ, ફિફ્રોમિલ ટેકનિકલ નામ છે દવાનું, ફિફ્રોનિલ 5% એટલે કે 5% SC બજારમાં મળે છે, તો એનો પણ ઉપયોગ કરી શકાય 500 ml ના હિસાબે. તો ઉધઈ માટે મારા ખ્યાલથી અત્યારે રેતીમાં છંટકાવ કરી દેવાથી ઉધઈ નીચે જતી રહે અને એનું નિયંત્રણ થઈ જાય, ઘઉંને નુકસાન થતું બચી જાય.
હા ડાક્ટર સાહેબ, આ જીરામાં આ વર્ષે હુકારો અને ગરમી કાળીએ તો ઠેઠ બનાસકાંઠાથી લઈને ભાવનગર ને ભરૂચ સુધી ભરડો લીધો છો. હા, માનો કે વણતો જે થવાનું હતું એ થઈ ગયું, પણ ભવિષ્યમાં કામ આવે એ હાટુ વિગતે ઉપાય કરો.
આમ તો જોવા જઈએ તો ખેડૂત મિત્રોને આપણે વારંવાર અને સમય અનુસાર માર્ગદર્શન આપેલું છે.
બરાબર છે.
પણ આ વર્ષે જોવા જઈએ તો પાણી ઓછું હતું, વરસાદ લગભગ આખા ગુજરાતમાં 60% પડ્યો છે. એટલે ઘઉંના એકરે લગભગ 1/2 થઈ ગયા અને જીરુના એકરે લગભગ ડબલ થઈ ગયા.
બરાબર છે.
તો આમાં એટલા એવા કેટલાય ખેડૂતો છે કે જેને પહેલી વખત કે બીજી વખત જીરું વાવ્યું હશે. પણ જે ખેડૂતો જીરું વર્ષો વર્ષ વાવે છે અને અનુભવ છે, એમને તો છતાં જીરુને બચાવવાની કોશિશ કરી છે અને એ બચી પણ ગયું છે. પણ હવે આમાં શું છે, બીજી કપાસ કે બીજા પાકની જેમ જીવાત કે રોગ આવે અને આપણે એને રાહ જોઈ અને દવા છાંટવા જઈએ એવું જીરુમાં નહીં ચાલે. આપણે આગળથી પણ કીધું કે જીરું છે એ બાળક જેવો પાક છે. હવે એને 35 દિવસની અવસ્થા, 45 દિવસની અવસ્થા, ફૂલ બેસી જાય, કાચા જીરુના દાણા બેસી જાય, આ બધી અવસ્થાએ રાહ જોયા વગર આપણે દવાનો છંટકાવ કરવો, ફૂગનાશક દવાનો ખાસ.
બરાબર બરાબર.
એટલે એમાં ચરમી છે, ભૂકીચારો છે કે સુકારો.
બરાબર છે.
આ આવવાની રાહ નથી જોવાની. જો રાહ જોઈ અને ખેતરમાં સુકારો કે દેખાઈ ગયો
બરાબર,
તો પછી તમારામાં તાકાત નથી એને રોકી
શકશો.
કારણ કે રોગ તમને દેખાય એ ઓલરેડી 15 દિવસ પહેલા ત્યાં નુકસાન કરવાનું ચાલુ થઈ
ગયું.
અને છોડ સાવ સુકાઈ જાય એ તો છેલ્લું સ્ટેજ છે.
બરાબર છે.
એટલા માટે આમાં આગોતરી જે આપણે કામગીરી કરવાની છે, કામનું પ્લાનિંગ કરવાનું છે, એ બહુ
પહેલાથી સંભાળ લેવી.
એટલા માટે આપણે બીજને માવજત આપવાની. 25 દિવસની અવસ્થાએ રોગ આવે કે ન આવે, મેન્કોઝેબ કે મેન્કોઝેબ પ્લસ કાર્બેન્ડેઝિમના મિશ્રણ વાળી દવા, એનો એક છંટકાવ કરવાનો છે. જેવું 45 દિવસ ફૂલની અવસ્થા આવે
બરાબર,
તો વગર કીધે હેક્ઝાકોનાઝોલ કે કાર્બેન્ડેઝિમ જેવા જે આપણે ભૂખીસારા માટે દવાનો છંટકાવ કરવાનો છે, અને એ પછીના 15 દિવસે ફરી પાછો તમે એક મેન્કોઝેબનો સ્પ્રે કરી શકો છો.
બરાબર.
જેથી કરીને તમારે રોગની સામે એકદમ રક્ષણ મળી જાય.
એટલે
કે આપણે જેમ બાળકને પોલિયોના ટીપા પાઈએ છીએ એવી તમે કામ કરી નાખે એમ સમજો ને.
પરાશરા સાહેબ, બીજા મિત્રોની જેમ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના ખોલડિયાદના પરસોત્તમભાઈ અડાલજાને એમના પ્રશ્નોનો ઉત્તર મળી ગયો હશે, પણ બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ગામ બિયોકના ચામુંડા શ્રોતા મંડળના સંયોજક અને આપણા નિયમિત શ્રોતા શ્રી બાબુજી ઠાકુરે લગભગ બધાને સ્પર્શતો એક પ્રશ્ન પૂછ્યો છે. મોહનભાઈ, જીરુમાં અમરવેલનો ત્રાસ વધ્યો છે, તો એના નિયંત્રણ માટે શું કરવાનું?
આ એક અમરવેલ છે, એ પણ આપણે જોવા જઈએ તો આંતરરાષ્ટ્રીય પ્રશ્ન છે. અને જે ઝાડ કે છોડ ઉપર એનો શરૂઆત થાય એટલે સમજી લો કે એ ઝાડ આખું સૂકવી નાખશે. સામાન્ય રીતે રજકામાં થતી હોય છે અમરવેલ, અને રજકામાં શું છે વાઢ આવતા હોય છે કે રજકો મોટો થયો આપણે વાઢી લઈએ, ફરી પાછો એમાંથી બાજુમાંથી બીજો ફૂટશે અને લગભગ 21-25 દિવસ સુધીમાં બીજો વાઢ આવશે.
બરાબર છે.
જો રજકા કે આવા પાકમાં હોય તો આપણે વાઢીને તરત જ એને નિકાલ કરી શકીએ. ઉપરાંત એના બીજ કે હોય તો એના માટે દવાની ભલામણ છે કે પેરાકોટ ડાયક્લોરાઇડ નામની નિંદામણાશક દવાનું 0.1% દરથી એને છંટકાવ કરવાનો હોય છે, જે બજારમાં યુનિકોટ કે ગ્રામોક્ઝોન કે એવા નામથી આવતી હોય છે. પરંતુ જીરુમાં આ રીતના કરી શકાશે નહીં. તો કોઈ જગ્યાએ કોઈ ખૂણે ખાંચરે કે વચ્ચે કોઈ અમરવેલની તકલીફ હોય તો એને જીરું ઉગી ગયા પછી તો હાથથી જ કાઢવું પડશે. કારણ કે જીરું ઉગી ગયા પછી અમરવેલ મારી શકે એવી દવા કોઈ વ્યવસ્થિત નથી કે જેને છાંટી શકાય. કારણ કે એવી દવાઓ છાંટવાથી જીરુને પણ નુકસાન થઈ શકવાના પૂરા ચાન્સ છે.
ડોક્ટર સાહેબ, આ વર્ષ શિયાળામાં વાદળ સાયું, વાતાવરણને ભેજ એટલા રહ્યા છે ને કે બીજા હંધાય પાકમાં તો ઠીક, એડામાં એટલે કે દિવેલામાં લીલા તડતડિયાનો ત્રાસ એટલો છે કે એની વાત ન પૂછો. લ્યો
મોહનભાઈ, તમારી જેમ કેટલા શ્રોતા મિત્રો આ સવાલ પૂછ્યો છે.
હા
બરાબર છે. આ વર્ષે વાતાવરણ ચૂસિયા પ્રકારના જીવાતો માટેનું જ હતું એવું કહી શકાય. ખાલી આ એરંડામાં નહીં પણ કપાસમાં પણ તડતડિયા થ્રીફ્સ એનો ઉપદ્રવ એટલો બધો રહ્યો છે કે એની વાત જ જવા દો. અત્યારે જો દિવેલાની વાત કરીએ તો બીજા બધા પાક અત્યારે ખેતરમાંથી નીકળી ગયા છે, કપાસ પણ વીણાઈ ગયો અને ખેતરમાંથી કાઢી નાખવાનો સમય આવી ગયો છે. તો તડતડિયાની જે વસ્તી અથવા તો જે પોપ્યુલેશન આપણે કહીએ છીએ જે અત્યારે બચેલું છે, એને જીવવા માટે ખેતરની અંદર ખાલી એરંડા જ છે અત્યારે જોવા જઈએ તો. કારણ કે તડતડિયા કોઈ સાંકડા પાનવાળા પાક જેવા જીરું જેવા પાકમાં જીવવાના નથી, એને પોળા પાનવાળા પાક જોઈએ, જેથી કરીને બેસવાની જગ્યા, ખાવાની જગ્યા અને રહેઠાણ અને રક્ષણ બધું મળી રહે.
બરાબર છે.
તો અત્યારે દિવેલામાં એનો ઉપદ્રવ છે જ. બરાબર છે. તો એના માટે ખાસ આપણે ખેડૂત મિત્રોને જણાવવાનું કે ઇમિડાક્લોરફિટ દવા આવે છે જે 18.8% એ આપણે 1 પંપની અંદર 5 ml દરથી છાંટવાની છે. એ સિવાય ઘણા લોકોએ આ દવાના આગળ ઉપયોગ કરી લીધો તો એ લોકો એન્ડોસલ્ફાન પણ અત્યારે એના અવેજીમાં ફરીથી એકવાર,
જેમણે ઇમિડાક્લોરફિટ પહેલા વાપરી લીધું એના માટે એન્ડોસલ્ફાન
પણ ઉપયોગ કરી શકે છે જેથી કરીને પ્રતિકારક શક્તિ ન આવે, અને અથવા મોનોક્રોટોફોસ પણ એકરે 500 ml દરથી આપણે છાંટી શકીએ.
ડોક્ટર સાહેબ, બનાસકાંઠા જિલ્લાના ગામ સુરાણાના મધુબેને રજકામાં મોલો આવ્યો હોવાની ફરિયાદ કરી છે, તો એને કાબુમાં લેવા શું કરશો?
એકદમ સાચી વાત છે. અત્યારે રાયડામાંથી અને કપાસમાંથી મોલો, પાંખવાર મોલો, તમે મોટરસાઇકલ ઉપર જતા હો તો તમારા કપડા ઉપર બહુ જ બેસે છે.
સાચી વાત છે.
તો રાયડો અત્યારે વાઢવાનો ટાઈમ ચાલુ જ છે. રાયડો ખેતરમાંથી નીકળો એટલે કુદરતી રીતે છેલ્લી અવસ્થા જયારે એની પેઢી હોય એને કુદરતી રીતે પાંખો ફૂટે અને એક પાકમાંથી બીજા પાક ઉપર જતી રહો, તો એ જ મોલો તમારા રજકા ઉપર કે ડુંગળી લસણ ઉપર પણ
જોવા મળે,
જીવવું હોય તો જીવવું એ બેસી શકે છે. તો એ રજકો રજકમાં આવી શકે છે એમ બોલો. અને એના માટે આપણે જો ખેડૂત મિત્રો ભલામણ કરીએ તો એના માટે ફોસ્ફામિડોન કે મેટાસિસ્ટોક કે ડાયમિથોઇડ જેવી દવા એકરે 400 ml ના હિસાબે છંટકાવ કરવો જોઈએ.
તો કૌશું સાહેબ, અમારે છે ને આ વર્ષ કેટલા ખેડૂએ ઉતાવળ કરી છે. લ્યો આ ઢોસી થઈ ગયા, પેલા જ ઉનાળું બાજરી વાવી દીધી. લ્યો અને હવે કેટલેક ઠેકાણે કાં તો વધતી જ નથી કાં તો હુકા માંડી છે.
મોહનભાઈ, રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના વાંગતરાના બાબુભાઈ અરજણભાઈએ પણ આ જ પ્રશ્ન પૂછ્યો છે અને એનો ઉકેલ પણ પૂછ્યો છે.
હવે શિયાળો પાક પૂરો થાય અને ઉનાળુ પાકની શરૂઆત થાય તો ઉનાળુ મગફળી કે બાજરી છે એને જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં અથવા તો ફેબ્રુઆરીના પહેલા અઠવાડિયે વાવેતર કરવાની ભલામણ છે. જો ખેડૂત મિત્રો એથી આગળ ઠંડીની અંદર વાવી દે તો એ ઉગવામાં પણ વાર લાગશે, અને ઘણી વખત તો એવું થાય કે વધારે ઠંડી હોય તો બીજ ઉગી ન શકે ને અંદર ને અંદર સડી જાય, આવું પણ બની શકે છે. અને જો ઉગી જશે તો એની વૃદ્ધિ જલ્દી નહીં થાય, કારણ કે એને જે તાપમાન જોઈએ છે દિવસ દરમિયાન વૃદ્ધિ માટે, ખોરાક બનવા માટે, એ મળતું નથી. દિવસના જે લાઇટના કલાક એટલે કે પ્રકાશના કલાકો છે એ પણ ઓછા છે. સૂર્ય મોડો ઉગે છે, વહેલો હાથમાં જાય છે, એટલે એને જે કલાકો લાઇટ જોઈએ એટલા કલાકો લાઇટ નથી મળતી, એટલે પાક તમને પીળો જ દેખાય અને વધતો ન એવો દેખાય. અને ઘણી વાર આવો પાક એકદમ ઘણા બધા દિવસો થઈ જાય તો તેઓ ને તેઓ એમાં ઉત્પાદનમાં આપણને બહુ માર પડતો હોય છે. તો એ કે તમારે ખાસ ઉનાળુ બાજરી વાવે તો ઉનાળુ બાજરીમાં ભલામણ છે એ જાતો લેવી
બરાબર,
અને વાવવાનો સમય છે એ તમારે જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં જ વાવવું, અથવા તો ફેબ્રુઆરીની 10 તારીખ સુધીમાં પણ વાવી શકાય, પણ બહુ વહેલું કરવાનો કોઈ મતલબ નથી.
બરાબર છે.
તો આના માટે હવે શું કરવું એ આપણે વિચારવાનું છે કે જે ખેડૂત મિત્રોને આવી તકલીફ હોય તો એ લોકો પંપની અંદર 20 ગ્રામ જેટલું યુરિયા લે, એક પંપમાં 20 ગ્રામ યુરિયા નાખે અને હલકો એવો છંટકાવ કરી દે, જેથી કરીને જલ્દી એમાં ખોરાક બનવાનું થશે અને પાક તમારો લગભગ 4-5 દિવસમાં લીલો દેખાવા માંડશે
બરાબર,
અને વૃદ્ધિ ચાલુ થશે નવી.
હા, તે હે ડોક્ટર સાહેબ, આપણે ઉનાળામાં મગફળી વાવી તો એને પાયાનું ખાતર કેટલું ને ક્યારે દેવું જોઈએ, અને પિયત ક્યારે ક્યારે દેવાય?
કેમ, આપણે ગયા ગુરુવારે તો વાત કરી હતી મોહનભાઈ, ઉનાળુ મગફળીને ચોમાસા કરતા બમણા રાસાયણિક ખાતર આપવા પડે, એટલે કે એકરે 10 કિલોગ્રામ નાઇટ્રોજન અને 20 કિલોગ્રામ ફોસ્ફરસ મળે તેટલું ખાતર આપવું પડે, ખરું ને પરાશરભાઈ?
એકદમ સાચી વાત છે. અને આ સિવાય મગફળીમાં 3-4 આંતરખેડ કરવી એ તો જરૂરી જ છે, જેથી કરીને મગફળીના સુયા સારી રીતે બેસી શકે અને ઘાસ પણ ના થાય. અને પિયતની ખાસ કરીને જો વાત કરીએ તો એક તો વાવીને તરત આપણે પિયત આપવાનું છે, અથવા તો ઘણા લોકો જમીનને પહેલા પાઈ દે ને પછી મગફળી વાવે, અને પહેલું પિયત એ જે છે 21 દિવસે આપતા હોય છે. અને બીજું પિયત છે એ ખાસ કરીને સુયા બેસવાની અવસ્થા છે કે પીળા ફૂલ દેખાય એ અવસ્થા એકદમ અચૂક આપવાનું છે, કટોકટીની અવસ્થા છે.
પરાશર સાહેબ, એવો જ આ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના ધારડી ગામના શ્રોતા મંડળનો પ્રશ્ન છે કે ડુંગળીમાં ગુંદરિયાનો ઉપદ્રવ દેખાય છે તો તેને અંકુશમાં લેવા શું કરવું?
હવે આ મિત્રોને ખાસ કહેવાનું કે ગુંદરીઓ એટલે મારી ભાષામાં હું જે ડુંગળીમાં સમજી શકું છું કે એમાં બહુ જ મોલોનો ઉપદ્રવ થયો હશે, અને મોલોના હિસાબે જે એની હંગાર હોય છે એ મીઠી હોય છે અને ચડકતી હોય છે, જેના ઉપર કાળી ફૂગ આવી જાય અને આખા પાન આપણને ગુંદર જેવા દેખાય, એટલે એને ગુંદરિયો કહી શકાય. આ સિવાયનો કોઈ ફૂગનો રોગ કે બીજો કોઈ રોગ ગુંદરિયા નામથી આવતો નથી ડુંગળીમાં.
બરાબર છે.
પણ તો આના માટે ખાસ આપણે મોલોનો નિયંત્રણ કરવાનું રહે ને, બસ આના માટે ફોસામેડોન કે મેટાસિસ્ટોક કે ડાયમિથ્યોટ જેવી દવા આપણે એકરે 400 ml હિસાબે આપવાની છે, અને એક એકરની અંદર લગભગ 6-7 પંપ મિનિમમ થવા જોઈએ, જેથી કરીને દવા વ્યવસ્થિત રીતે દરેક છોડ ઉપર પહોંચી શકે.
બરાબર.
અને આનો આપણને સારામાં સારા રિઝલ્ટ મળી શકે.
ઉમા પણ મને તો છે ને એમ છે કે આ ગમે એ પાક હોય પાણી આખ્યું મિશીન દઈ એટલે રોગ ને જીવાત હાલી મળે છે. લો હા, અને એને છે ને કાબુમાં લેવાની જવાબદારી છે ને એ આપણી છે.
બરાબર છે ઉમાબેન, હવે આજની એક બીજી જવાબદારી તમે પૂરી કરી દો.
એમની તો બે જ જવાબદારીઓ છે, પ્રશ્ન પૂછવાની અને 1-3 પ્રોગ્રામમાં 2 ઇનામ જીતનારાના નામ જાહેર કરવાની.
હા, એ ખરી વાત છે. તો લખો આજનો 107મા હપ્તાનો સવાલ, મોલોના નિયંત્રણ માટે શું કરવું જોઈએ?
હા હો ભાઈ, પ્રશ્નો બરાબર સાંભળ્યો ને, ફરીન બોલું છું. મોલોના નિયંત્રણ હાટુ શું કરવું જોઈએ?
અને હવે જાહેર કરી દઈએ ઇનામ વિજેતાના નામ. લો, આ બીજા ઇનામના વિજેતાના નામની જાહેરાત તમે કરજો.
લાવો લાવો લાવો, મારી પાસે લાવો. તો ભાઈઓ અને બહેનો, 151 રૂપિયાનું ઇનામ જીતી જાય છે અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ગામ ધાવડિયાના સંપાબેન રવૈયા.
અને 251 રૂપિયાનું પહેલું ઇનામ જીતે છે સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકાના ગામ ધવાણાના શ્રી લક્ષ્મણભાઈ.
તમને બેઉને અને બીજા હંધાઈને આ મોહન બાવળિયાના અભિનંદન.
અભિનંદન.
અને નકરો જવાબ દેવા જ નહીં, બીજી કઈ મૂંઝવણ હોય ને તો એનો ઉકેલ જાણવા 0-27-70-35-995 નંબર દિયે ગમે ત્યારે જોડીને પરેશભાઈ હારે વાત કરી જ લેવી.
અને આજે તો મોડી રાત સુધી પરેશભાઈ બેઠા જશે, વળી ફોન ઉપરાંત પત્ર પણ લખી શકાય છે.
આ સરનામું તો હવે હંધા ને મોટે જ છે ને,
બોલી ના
તો ફરી વાર બોલી જાઉં. સાંભળી લેજો, એ સજ્જતા નો સંગ
લાવે ખેતીમાં રંગ.
DSC
સરકારી ટ્યુબવેલ પાસે,
બોપલ, અમદાવાદ 58.
યુરોપિયન યુનિયનના સ્કેલ કાર્યક્રમ અંતર્ગત આગાખાન ફાઉન્ડેશનની સહાયથી DSC અને સજ્જતા સંઘના આ પ્રયત્નનો હેતુ એક જ છે, આપણી ખેતી પોષણક્ષમ બને અને નાનામાં નાનો ખેડૂત સમૃદ્ધ બને.
બસ તો સંબંધ જાળવી રાખજો. એટલી ભલામણ હારે ડોક્ટર પરાશરા સાહેબનો આભાર માનીને આજ પૂરતી લઈ રજા અને કહી દઈ
નમસ્તે, આવજો.